नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयरीयाणम् नमो वज्रायाणम् नमो लोए सव्वसाहुण ऐसो पञ्चन मुक्कारो सव्वपावप्रणासनो मङ्गलाणम् च सव्वेसिम् परमं हवै मङ्गलम्। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमः शिवाय। जय सच्चिदानंद। जीवनमां जे जे सामे आयु तेनु रियलाइजेशन पूरेपूरू कर्या विना मानव तेने अपनावतो नथी। बधुं ज रियलाइजेशन कर्युं, मात्र सेल्फनुं ज रियलाइजेशन नथी कर्युं। अनंत अवतार थी हूँ कौन छू नी ओळखाण ज अटकी छे, तेथी ज तो आ भटकामणनो अंत नथी आवतो। एनी ओळखाण शी रीते थाय, ए तो जेने एनी ओळखाण थई गई होय ए ज व्यक्ति अन्यने सहेलाईथी ओळखाण करावी शके। एवी विभूति एटले स्वयं ज्ञानी ज, ज्ञानी पुरुष के जेने आ जगतमां कई ज जाणवानुं के कई ज करवानुं बाकी नथी, ते एवा ज्ञानी पुरुष परम पूज्य दादाश्री आ काळमां आपणी वच्चे आवीने आपणी ज भाषामां आपणने समजावी, सादी तळપદી ભાષામાં હર કોઈને પાયાનો પ્રશ્ન હું કોણ છું સહજમાં ઉકેલ આપે છે। એટલું જ નહીં પણ આ જગત શું છે, કેવી રીતે ચાલે છે, કરતા કોણ, ભગવાન શું છે, મોક્ષ શું છે, જ્ઞાની પુરુષ કોને કહેવાય, સિમંદર સ્વામી કોણ છે, સંતો ગુરુઓ અને જ્ઞાની પુરુષમાં શું તફાવત, જ્ઞાનીને ઓળખવા કઈ રીતે, જ્ઞાની શું કરી શકે, તેમાં પરમ પૂજ્ય દાદાશ્રીનો અક્રમ માર્ગ શું છે, ક્રમે ક્રમે તો મોક્ષ માર્ગે ચડતા જ આવશે અનંત અવતારથી, પણ લિફ્ટ એટલે એલિવેટર પણ મોક્ષ માર્ગે હોઈ શકે ને, અક્રમ માર્ગથી આ કાળમાં સંસારમાં રહીને પણ મોક્ષ છે, અને મોક્ષ કઈ રીતે પ્રાપ્ત કરવો એની સંપૂર્ણ અને દિશાની પ્રાપ્તિ પૂજ્ય દાદાશ્રી કરાવે છે। હું કોણ છું ની ઓળખાણ પછી શું અનુભૂતિ રહે, સંસાર પૂરો કરતા કરતા પણ સંપૂર્ણ નિર્લેપ આત્મસ્થિતિની અનુભૂતિમાં રહેવાય, આદિ વ્યાધિને ઉપાધિમાં નિરંતર સ્વસમાધિમાં રહેવાય, એવો હજારો મહાત્માઓને અનુભવ અક્રમ જ્ઞાનની પ્રાપ્તિ પછીનો છે। એ સર્વની પ્રાપ્તિ કરાવવા પ્રસ્તુત સંકલન મુમુક્ષોને મોક્ષમાં દીવાદાંડી સમ થઈ રહે તેમ છે, એ જ અભ્યર્થના। જય સચ્ચિદાનંદ। કશું પૂછ્યું છે? હવે બધું જ પૂછાય, જ્ઞાની પુરુષ પાસે તો બધું પૂછાય, તમને પૂછતા આવડવું જોઈએ, સત્સંગની બધી વાત પૂછાય, બધા ખુલાસા કરે, કારણ કે જ્ઞાની પુરુષ ચાર વેદની ઉપર હોય અને જૈનોના ચાર અનુયોગની ઉપર હોય, બધા શાસ્ત્રોની ઉપર બેઠા હોય, માટે બધું પૂછજો। જૈન શાસ્ત્રનું બધું પૂછાય, વેદાંત શાસ્ત્રનું બધું પૂછાય, જ્ઞાની પુરુષને બધા શાસ્ત્રોની વાત પૂછાય, દાદાશ્રી કહે છે। દાદા કહે છે આ સંસાર આપણને પોસાતો હોય તો કશું જ સમજવાની આગળ જરૂર નથી, અને સંસાર આપણને કઈ હરકત કરતા થતો હોય તો આપણે અધ્યાત્મ જાણવાની જરૂર છે, અધ્યાત્મમાં સ્વરૂપને જાણવાની જરૂર છે, હું કોણ છું એ જાણ્યું કે બધા પઝલ સોલ્વ થઈ જાય। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો। પ્રગટ્યા દાદા ભગવાન 1958માં, જૂન 1958 એ સમી સાંજનો 6 વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતું સુરતનું સ્ટેશન, પ્લેટફોર્મ નંબર 3 પરના રેલવેના બાકડા પર બેઠેલા અંબાલાલ મૂળજીભાઈ પટેલ રૂપી મંદિરમાં કુદરતી ક્રમે અક્રમ સ્વરૂપે કંઈક જન્મોથી વ્યક્ત થવા મતતા દાદા ભગવાન સંપૂર્ણપણે પ્રગટ થયા, અને કુદરતે એ સમયનું સર્જ્યું અધ્યાત્મનું અદ્ભુત આશ્ચર્ય। 1 કલાકમાં વિશ્વ દર્શન લાધ્યું, જગત શું છે, કેવી રીતે ચાલે છે, આપણે કોણ, ભગવાન કોણ, જગત કોણ ચલાવે છે, કર્મ શું, મુક્તિ શું, વગેરે વગેરે જગતના તમામ આધ્યાત્મિક પ્રશ્નોના સંપૂર્ણ ફોડ પડ્યા। આમ કુદરતે જગતને ચરણે એક અજોડ પૂર્ણ દર્શન ધર્યું, અને તેનું માધ્યમ બન્યા શ્રી અંબાલાલ મુરજીભાઈ પટેલ, ચરોતરના ભાદરણ ગામના પાટીદાર, કન્ટ્રાક્ટનો ધંધો કરનાર, છતાં પૂર્ણ વિતરાગ પુરુષ. અક્રમ માર્ગની અદભુત કુદરતની ભેટ એમને પ્રાપ્ત થઈ તે જ રીતે માત્ર બે જ કલાકમાં અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતા એમના અદભુત સિદ્ધ થયેલા જ્ઞાન પ્રયોગથી એને અક્રમ માર્ગ કહ્યો. અક્રમ એટલે ક્રમ વિનાનો, અને ક્રમ એટલે પગથિયે પગથિયે ક્રમે ક્રમે ઊંચે ચડવાનો. અક્રમ એટલે લિફ્ટ માર્ક શોર્ટ. હવે દાદા ભગવાન કોણ છે? દાદા પોતે જ કહેતા, તેઓ શ્રી સ્વયં પ્રત્યેકને દાદા ભગવાન કોણનું ફોડ પાડતા કહેતા, આ દેખાય છે તે દાદા ભગવાન ન હોય. દાદા ભગવાન તો 14 લોકના નાથ છે. એ તમારામાં છે, બધામાં છે, પણ તમારામાં પ્રગટ નથી થયેલા. તમારામાં અવ્યક્ત રૂપે રહેલા છે ને અહીં સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે. હું પોતે દાદા ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું નમસ્કાર કરું છું. અનંત અવતારથી પોતે પોતાથી જુદો રહેલો છે. પોતે કોણ છે એ જાણવા માટે આ અવતાર છે. એ જાણવાની શું મેથડ? હું કોણ, મારું શું, એ વસ્તુ સ્વરૂપે છે. આય એ વસ્તુ સ્વરૂપે છે અને માય સંયોગ સ્વરૂપ છે. આય એ ભગવાન ને માય એ માયા. નામને માય નેમ કહે છે, બોડીને માય, માય માઇન્ડ, માય સ્પીચ, માય ઈગો, માય ઇન્ટેલેક્ટ, માય વાઇફ, માય ચિલ્ડ્રન, માય માય હાઉસ કહેવાય. પણ આઈ એમ હાઉસ કહેવાય? જગતમાં જે જે છે તે બધું માયમાં જાય છે. આયમાં શું આવે છે? બીજું કંઈ જ નહીં, એકલો જ આય, એકલો જ છે, એબ્સોલ્યુટ છે. એ આય આપણે પોતે જ છીએ, રિયલ છીએ, પરમનન્ટ છીએ. ને માય બધું પારકું છે, રિલેટિવ છે, ટેમ્પરરી છે. રિયલમાં આપણે જે તે જાણવાનું છે. આય એ આત્મા છે, માય એ સંસારની વળગણો છે. હવે જગત કરતાની ખરેખર વાસ્તવિકતાઓ શું છે? આ જગત કોણે બનાવ્યું? ગોડ ઇઝ નોટ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ. ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સીસ છે. ભગવાન જો ક્રિએટર હોય અને આ દુનિયા એ ચલાવતો હોય તો કાયમનો ઉપરી જ ઠરત. પછી મોક્ષ જેવી કર્મ જેવી વસ્તુ જ ના હોત. મોક્ષ અને ઉપરી બે વિરોધાભાસ છે. તે વિરોધાભાસી વાત છે. જે દુનિયા ચલાવે છે તેને માથે જવાબદારી. પછી આપણે કર્મ જેવું કશું રહે જ નહીં ને. જગત ભગવાને બનાવ્યું તો ભગવાનને કોણે બનાવ્યો? જગત અનાદિ અનંત છે, ઇટરનલ છે. એનો કોઈ કરતા નથી કે ચલાવનાર નથી. ઇટ હેપન્સ, બધું સ્વયંભૂ છે. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ. ગોડ હેઝ નોટ પઝલ ધીસ વર્લ્ડ એટ ઓલ. ગોડ ઇઝ ઇન એવરી ક્રીચર, વધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ, નોટ ઇન મેન મેડ ક્રિએશન. ભગવાન બીજે ક્યાંય નથી, જીવ માત્ર નિમિ રહેલા છે. આમાં કરતા કોણ, નૈમિત કરતા શું? આ જગતમાં કોઈ સ્વતંત્ર કરતા નથી, પણ નૈમિત કરતા છે. આ જગતમાં કોઈ જન્મ્યું નથી કે જેને આ જગતમાં એવું કોઈ જન્મ્યું નથી કે જેને સંડાસ જવાની પણ સ્વતંત્ર શક્તિ હોય. એ તો અટકે ત્યારે ખબર પડે કે આપી શક્તિ હતી કે નહીં. ભલભલા ડોક્ટરને એનું અટકે ત્યારે બીજા ડોક્ટરની મદદ લેવી પડે કે નહીં? જ્યાં બીજાની કિંચિત માત્ર પણ હેલ્પ લેવી પડે છે તે વસ્તુ પોતે જ પુરવાર કરે છે કે આપણી સ્વતંત્ર શક્તિ ક્યાંય નથી. કેટલા બધા સંજોગ ભેગા થાય ત્યારે એક કાર્ય બને છે. કોઈ એક સહયોગથી કોઈ કાર્ય જ ના બની શકે. સાદી ચા બનાવે તો કેટલી બધી ઊંચી વસ્તુની જરૂર પડે. આમાં આપણે કેટલા કરતા? એક નાની અમસ્તી દિવાસી ના હોય તો, તપેલું ના હોય તો, સ્ટવ ના હોય તો, આપણે સ્વતંત્ર કરતા હોય તો કોઈ ચીજની જરૂર વગર જ કરી શકીએ. પણ આ જગતમાં કોઈ સ્વતંત્ર કરતા નથી, બધા નૈમિત્તિક કરતા છે. હવે જ્ઞાની પુરુષના લક્ષણો કેવા હોય? બાળપણથી જ એ લક્ષણો પ્રકાશ્યા હોય. દાદાશ્રીનો જન્મ 7 નવેમ્બર 1907 વડોદરા પાસેના તરસારી ગામમાં થયેલો. પિતાશ્રીનું નામ મુરજીભાઈ અને માતા ઝવેરબા અને પત્નીનું નામ હિબા. બાળપણથી દિવ્ય લક્ષણો. માતાએ કંઠી બાંધવાની કહી તો તેઓ શ્રી ના પાડી. માતાએ કહ્યું કે કંઠી બંધાઈશ નહીં તો નુગ્રો એટલે ગુરુ વિનાનો કહેવાઈશ. દાદાએ કહ્યું કે મને જે જ્ઞાન આપે તે મારા ગુરુ, કંઠી બાંધવાથી થોડા ગુરુ થઈ જાય છે. તેમણે વૈષ્ણવની કંઠી ના બંધાવી તે ના જ બંધાવી. તે વખતે એમની ઉંમર 6-7 વર્ષની જશે. સ્કૂલમાં લઘુત્તમ સાધારણ 11 એટલે લીસ્ટ કોમન ફેક્ટર બતાવે છે ને LCM. પહેલી વાર શિક્ષકે સ્કૂલમાં શીખ્યું કે આ બધી રકમોમાં નાનામાં નાની અવિભાજ્ય તથા બધામાં સમાયેલી હોય તે રકમ ખોળી કાઢો, એનો લઘુત્તમ સાધારણ અવયવ કહેવાશે. ત્યાં પૂજ્યશ્રી તરત જ ઉભા થઈને બોલ્યા, માસ્તર માસ્તર આ વ્યાખ્યા પરથી તો મને ભગવાન જડી ગયા. બધામાં સમાયેલા નાનામાં નાના ને અવિભાજ્ય તે ભગવાન જ છે ને, જીવ માત્રની અંદર ભગવાન જ છે ને. 13મી વર્ષે એક સંતે એમને આશીર્વાદ આપતા કહ્યું, જા બચ્ચા ભગવાન તુકો મોક્ષમે લઈ જાયગા. ત્યારે એમણે કહ્યું, ભગવાન મને મોક્ષે લઈ જાય એવો મોક્ષ મારા જોઈએ. ભગવાન મોક્ષે લઈ જાય એટલે માથે એ ઉપરી ઠર્યો. ઉપરી અને મોક્ષ બે વિરોધાભાસ છે. મેટ્રિકમાં જાણી જોઈને નાપાસ થયા. કેમ? પિતાશ્રીને બંધુશ્રીને વાત કરતા સાંભળી ગયા કે મેટ્રિક પાસ થાય એટલે અંબાલાને વિલાયત મોકલી સુબો બનાવીશું. એટલે પોતે નક્કી કર્યું કે મેટ્રિકમાં જાણી જોઈને નાપાસ થવાનું, કારણ કે નોકરી તો જિંદગીમાં કરવી નથી. માથે બોસ ના જોઈએ, પાનની દુકાન કરીશ પણ નોકરી તો નહીં જ કરું એમ કહેતા. પરંતુ કે માથે સાપો ખસ્યો વિચાર આવ્યો, આ લગ્નનું એન્ડ રિઝલ્ટ શું? બે માંથી એકને તો રાડવાનું જ ને. પ્રેમ ચડ્યો હોય એવા મોના પ્રસંગે ઉત્કૃષ્ટ વૈરાગનો કેવો અદભુત વિચાર. 20મે વર્ષે બાબો જન્મ્યો. મિત્રોને હોટલમાં પાર્ટી આપી. 2 વર્ષ પછી ફરી હોટલમાં પાછી પાર્ટી આપી. બધાએ પૂછ્યું, શેની પાર્ટી? ત્યારે દાદાએ કહ્યું, આ મહેમાન આવ્યા હતા તે ગયા, પાછી બેબી બહેન જન્મ્યા તે વખતે પણ પાર્ટી આપી, 6 મહિના પછી બીજી પાર્ટી આવી. શેની? તો કે મહેમાન આવ્યા હતા તે ગયા. 22મે વર્ષે શ્રીમદ રાજચંદ્રનું પુસ્તક વાંચ્યું. ત્યારથી આત્માની ખોજ ચાલુ થઈ. તે પૂરી થઈ 1958માં. હજારોને ત્યારબાદ ધ્યાન આપી મોક્ષના દ્વારે પહોંચાડ્યા. જીવન સાદો સરળ, કોઈ પણ જાતના બાહ્ય આડંબર રહિત, કોઈના ગુરુ થયા નહીં, લઘુત્તમ પદમાં સદા રહ્યા, કોઈ વાડો નહીં, સંપ્રદાય નહીં, કેવળ આત્મધર્મની જ પ્રાપ્તિ કરવાનો અદભુત અભૂતપૂર્વ સિદ્ધાંત. 1988માં સ્થૂળ દેહ વિલય થયો. સૂક્ષ્મ દેહ વિશ્વમાં વ્યાપી જગત કલ્યાણનો અવિરત કાર્ય વધુ વેગે વધાવી રહ્યા છે. દાદાનો પૈસાના વ્યવહારનો સિદ્ધાંત શું? વેપારમાં ધર્મ ઘટે, ધર્મમાં વેપાર ન ઘટે, એ સિદ્ધાંતથી તેઓ આખું જીવન જીવી ગયા. જીવનમાં ક્યારેય એમણે કોઈની પાસેથી પૈસો લીધો નથી, ઉલટું ધંધાની વધારાની કમાણીથી ભક્તોને જાત્રા કરાવતા. એમની પાસેથી એ સિદ્ધાંત શીખીને એને નીરુબેન તથા દીપકભાઈ સંપૂર્ણપણે વળગી રહ્યા છે.
જય સચ્ચિદાનંદ. સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનનું આ ઇન્ટ્રોડક્શન આપ સૌએ પૂજ્ય શ્રી નીરુબેનના શ્રીમુખેથી જ સાંભળ્યું. દાદા ભગવાનનું આત્મવિજ્ઞાન હવે શરૂ થાય છે. દાદા ભગવાનનું આત્મવિજ્ઞાન સંપાદક પૂજ્યશ્રી ડોક્ટર નીરુબેન અમીન. 1995, first edition. नमो अरिहंताणम्। वर्तमान तीर्थंकर श्री सिमंदर स्वामी प्रत्यक्ष दादा भगवान ने साक्षी वर्तमाने महाविदे क्षेत्र में विचरता तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करू छु। त्रिमंत्र नमो अरिहंताणम्, नमो स्थाणम्, नमो आयरियाणम्, नमो वत्सायाणम्, नमो लोए सव साहुणम्, एसो पंचन मुकारो सव पावपणाशनो, मंगलाणम् च सवेसिम पढ़मम हवई मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, जय सच्चिदानंद। प्रस्तावना। डॉक्टर नीरुबेन अमीन, जीवन में जे जे सामे आव्यु तेनु रियलाइजेशन पूरेपूरु कर्या विना मानव तेने अपनावतो नथी। बधुज रियलाइजेशन कर्यु, मात्र सेल्फ नूज रियलाइजेशन नथी कर्यु। अनंत अवतार थी हूँ कौन छु नी ओळखाण ज अटकी छे, तेथी ज तो आ भटकामण नो अंत नथी आवतो। एनी ओळखाण शी रीते थाय? એ તો જેને એની ઓળખાણ થઈ ગઈ હોય એ જ વ્યક્તિ અન્યને સહેલાઈથી ઓળખાણ કરાવી શકે। એવી વિભૂતિ એટલે સ્વયં જ્ઞાની જ, જ્ઞાની પુરુષ કે જેને આ જગતમાં કંઈ જ જાણવાનું કે કંઈ જ કરવાનું બાકી નથી રહ્યું, તે એવા જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રી આ કાળમાં આપણી વચ્ચે આવીને આપણી જ ભાષામાં આપણને સમજાય એવી સાદી તળપદી ભાષામાં હર કોઈને પાયા પ્રશ્ન હું કોણ છું નો સહજમાં ઉકેલ આપે છે। એટલું જ નહીં પણ આ જગત શું છે, કેવી રીતે ચાલે છે, કરતા કોણ, ભગવાન શું છે, મોક્ષ શું છે, જ્ઞાની પુરુષ કોને કહેવાય, સિમંદર સ્વામી કોણ છે, સંતો ગુરુઓ અને જ્ઞાનપુરુષમાં શું તફાવત, જ્ઞાનીને ઓળખવા કઈ રીતે, જ્ઞાની શું કરી શકે, તેમાં એ પરમ પૂજ્ય દાદાશ્રીનો અક્રમ માર્ગ શું છે, ક્રમે ક્રમે તો મોક્ષ માર્ગે ચડતા જ આવ્યા છે અનંત અવતારથી, પણ લિફ્ટ એલિવેટર પણ મોક્ષ માર્ગે હોઈ શકે ને? અક્રમ માર્ગથી આ કાળમાં સંસારમાં રહીને પણ મોક્ષ છે, અને મોક્ષ કઈ રીતે પ્રાપ્ત કરવો એની પૂર્ણ સમજ અને દિશાની પ્રાપ્તિ પરમ પૂજ્ય દાદાશ્રીએ કરાવી છે। હું કોણ છું ની ઓળખાણ પછી શું અનુભૂતિ રહે, સંસાર પૂરો કરતા કરતા પણ સંપૂર્ણ નિર્લેપ આત્મસ્થિતિની અનુભૂતિમાં રહેવાય, આધિ વ્યાધિને ઉપાધિમાં નિરંતર સ્વસમાધિમાં રહેવાય, એવો હજારો મહાત્માઓ ને અનુભવ અક્રમ વિજ્ઞાનની પ્રાપ્તિ પછીનો છે। એ સર્વની પ્રાપ્તિ કરાવવા પ્રસ્તુત સંકલન મુમુક્ષુઓને મોક્ષ માર્ગમાં દીવા દાંડી સમ થઈ રહે તેમ છે એ જ અભ્યર્થના। જય સચ્ચિદાનંદ। આ નાની પુસ્તિકાની અનુક્રમણિકા 14 સેક્શન્સ છે। પહેલું હું કોણ છું, બીજી બિલીફો રોંગ અને રાઇટ, ત્રીજી છૂટા પાડવાનો પ્રયોગ, ચોથી જગતમાં ઉપરી કોણ, પાંચમો જગતમાં કરતા કોણ, છઠ્ઠું ભેદ જ્ઞાન કોણ કરાવે, સાતમું મોક્ષનું સ્વરૂપ શું, આઠમું અક્રમ માર્ગ શું છે, નવમું જ્ઞાની પુરુષ કોણ, દસમું શ્રી દાદા ભગવાન કોણ, અગિયારમું શ્રી સિમંદર સ્વામી કોણ, બારમું અકક ચાલુ જ છે, તેરમું આત્મદ્રષ્ટિ થયા પછી, અને ચૌદમું પાંચ આજ્ઞાની મહત્તા, અને છેલ્લે નિત્યક્રમ। નેક્સ્ટ સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનનો ફોટોગ્રાફ આવે છે, જ્ઞાની પુરુષ એ એમ પટેલની મહી પ્રગટ થયેલા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો। દાદા ભગવાનનું આત્મવિજ્ઞાન, હું કોણ છું. દાદાશ્રી શું નામ છે આપનું? પ્રશ્ન કરતા, મારું નામ ચંદુલાલ. દાદાશ્રી ખરેખર તમે ચંદુલાલ છો? હા દાદા. ચંદુલાલ તમારું નામ છે? ચંદુલાલ એ તમારું નામ નહીં? તમે તે ચંદુલાલ કે તમારું નામ ચંદુલાલ? એ તો નામ છે દાદા. હા તો તમે કોણ? જો ચંદુલાલ તમારું નામ હોય તો તમે કોણ છો? તમારું નામ અને તમે જુદા નહીં? તમે નામથી જુદા છો તો તમે કોણ? આ વાત આપને સમજાય છે ને કે હું શું કહેવા માંગુ છું? એ આ મારા ચશ્મા કહીએ તો ચશ્મા ને આપણે બે જુદા ને, એમ તમે પોતે નામથી જુદા છો એવું હજુ નથી લાગતું? જેમ આપણે દુકાનને નામ આપીએ જનરલ ટ્રેડર્સ, એ કંઈ ગુનો નથી. પણ એના શેઠને આપણે કહીએ કે એ જનરલ ટ્રેડર્સ અહીંયા આવો, તો શેઠ શું કહે? કે મારું નામ તો જયંતિલાલ છે અને જનરલ ટ્રેડર્સ તો મારી દુકાનનું નામ છે. એટલે દુકાનનું નામ જુદું અને શેઠમય જુદા, માલ જુદો, બધું જુદું હોય ને. તમને કેવું લાગે છે? બરોબર છે દાદા. પણ આમાં તો ના, હું જ ચંદુલાલ છું કહેશે. એટલે દુકાનનું બોર્ડ એ હું ને શેઠ એ હું. એવું તમે ચંદુલાલ છો એ તો ઓળખવાનું સાધન છે. હવે નાનપણથી લોક ચંદુ ચંદુ કર્યા કરે એટલે એને અસર થઈ જાય કે હું ચંદુ છું. જે નામ આપે તે કરેક્ટ માની લે છે. પાછો આપણે કહીએ અલ્યા નોય તે, ત્યારે એ કહે ના હું એ જ છું, મને આ બધા કહે છે ને. પોતે કોણ છે એનું ભાન નથી, એટલે પછી આ લોકોએ જે નામ પાડ્યું એ પોતે જ છે એવી એને સાયકોલોજીકલ ઇફેક્ટ થઈ ગઈ છે. એવી ગાઢ ઇફેક્ટ થઈ જાય છે કે એમાં બેભાન પણ એ માણસ રહે છે, પછી ઉઘાડી આંખે ઊંઘ્યા કરે. હવે હું ની ઓળખ, તમે કોણ છો એ કંઈ આપણે તપાસ તો કરવી પડશે ને. આવું અંધેર ક્યાં સુધી ચાલશે? એવું નથી લાગતું કે આપણે આપણી તપાસ ના કરીએ તો એ અંધેર કહેવાય? આપણે ખરેખર કોણ છીએ એ રિયલાઇઝ ના કરીએ ત્યાં સુધી બધી વાત ખોટી નીકળે. આ ઘડિયાળ લાવ્યા હતા તે રિયલાઇઝ કરીને લાવ્યા હતા કે નહીં? તો પછી તમે કોણ છો એ તમારી જાતનું જ રિયલાઇઝેશન ના કર્યું? તમે કોણ છો, કયું ગામ છે તમારું એ જ નક્કી નથી? તમે ક્યાંના રહેવાસી તે ખબર નથી? કોઈ જાતની ખબર નથી? ને પછી શાદી એ કરો છો, પછી બધા પઝલ ઉભા થાય. રાત્રે સુઈ જાય તો એ ચંદુલાલ થઈને સુઈ જાય, તે આખી રાત આરોપનામું ઘડાયા કરે. અને હું કોણ છું એ રિયલાઇઝ થઈ જાય પછી આરોપનામું ઘડાય નહીં. આરોપનામું ઘડાય છે તેથી તો આ ભટકવાનું છે. પોતે જે છે તે પોતાને ખબર નથી અને નથી તેનું આરોપણ કરે છે. આ તો પોતે પોતાની જાત પર ઊંધો આરોપ કર્યો. જે પોતે નથી તેવો પોતે પોતાનો માની પોતાને માન્યો અને તે સ્વીકાર કર્યો અને તે રૂપે વર્તે છે. એ ગુનાને લઈને પછી અંતર દાહ નિરંતર બળ્યા કરે છે. આ તમને અત્યારે તમને બધી વરીસ છે તે તમે હું ચંદુલાલ છું એમ કહો છો તેની છે. અત્યાર સુધી ભણ્યા કર્યા બધું નકામું ગયું ને. પોતાની જાત પર શંકા પડી નથી. હું ચંદુલાલ છું કે કોણ છું એ એક્ઝેક્ટલી ખબર પડી નથી. હા અસરો તો આત્મરૂપ નથી, અસરો તો તમે આત્મરૂપ નથી, એ હેડિંગ છે. હા તદ્દન તમે ચંદુલાલ નથી એવું નથી, તમે છો ચંદુલાલ, પણ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ યુ આર ચંદુલાલ ઇઝ કરેક્ટ. દાદા હું તો આત્મા છું, નામ ચંદુલાલ છે. દાદાશ્રી હા પણ અત્યારે ચંદુલાલને કોઈ ગાળ દે તો તમને અસર થાય છે ખરી? અસર તો થાય ને દાદા. તો તમે ચંદુલાલ છો, આત્મા નથી. આત્મા હો તો તમને અસર ના થાય, અને અસાય છે માટે તમે ચંદુલાલ જ છો. ચંદુલાલના નામની ગાળો ભાંડે તો તમે એને પકડી લો છો. અરે ચંદુલાલના નામનું કોઈ અવળું બોલતું હોય તો ભીતે કાન દઈને સાંભળો. આપણે કહીએ કે ભાઈ ભીત તમને શું કહી રહી છે, ત્યારે કહે ના ભીત નહીં, અંદર મારી વાત ચાલી રહી છે, સાંભળી રહ્યો છું. હવે કોની વાત ચાલે છે, ત્યારે કહે ચંદુલાલની. અરે પણ તમે ચંદુલાલ નોય, જો તમે આત્મા હો તો ચંદુલાલની વાત તમે લો નહીં. દાદા ખરેખર તો હું આત્મા જ છું ને. દાદાશ્રી હજુ તમે આત્મા થયા નથી ને, ચંદુલાલ જ છો ને. હું ચંદુલાલ છું એ આરોપિત ભાવ છે. તમને હું ચંદુલાલ જ છું એ બિલીફ બેસી ગઈ છે અને એ રોંગ બિલીફ છે. નેક્સ્ટ ચેપ્ટર, ચેપ્ટર ટુ, બિલીફો બે જાતની, રોંગ અને રાઇટ. કેટલી બધી રોંગ બિલીફો. હું ચંદુલાલ છું એ માન્યતા, એ બિલીફ તો તમારી રાતે ઊંઘમાં જતી નથી ને. પાછા લોકો પહેણાવે આપણને અને પછી કહેશે તું તો આ બાઈનો ધણી થાવ, એટલે આપણે પાછું ધણીપણું માની લીધું. પછી હું આનો ધણી થાવ કરે. કોઈ કાયમનો ધણી હોય ખરો? ડાયવોર્સ થાય તે બીજે દાડે તેનો ધણી ખરો? એટલે આ બધી રોંગ બિલીફો બેસી ગઈ છે. એટલે હું ચંદુલાલ રોંગ બિલીફ છે. પછી આ બાઈનો ધણી છું એ બીજી રોંગ બિલીફ. હું વૈષ્ણવ છું એ ત્રીજી રોંગ બિલીફ. હું વકીલ છું એ ચોથી રોંગ બિલીફ. હું છોકરાનો ફાધર થાવ એ પાંચમી રોંગ બિલીફ. આનો મામો થાવ એ છઠ્ઠી રોંગ બિલીફ. હું ગોરો છું એ સાતમી રોંગ બિલીફ. હું 45 વર્ષનો છું એ આઠમી રોંગ બિલીફ. હું આનો ભાગીદાર છું તે રોંગ બિલીફ. હું ઇન્કમ ટેક્સ ભરનારો છું એમ તમે કહો તે રોંગ બિલીફ. આવી કેટલી રોંગ બિલીફો બેઠી હશે? ઘણી બધી દાદા, દાદાશ્રી. જ્યાં જ્યાં હું નો આરોપ કરે છે એ બધી રોંગ બિલીફ છે. એ રોંગ બિલીફો કાઢવાની છે બધી. હવે રોંગ બિલીફોને પોતાને ઘેર સામાન ભર્યો હોય અને પોતે સુખી થાય એવું બને ખરું? એટલે સુખી કોણ થાય? કેવી બિલીફ વાળો સુખી થાય? દાદા, જેને કોઈ બિલીફ જ ના હોય ને. દાદા કે ના, એવું નહીં. બિલીફ ના હોય તો ચાલે જ નહીં ને. બિલીફ વગર તો રહેવાય જ નહીં ને. પણ રાઈટ બિલીફ જોઈશે. પ્રશ્ન કરતા પૂછે છે, દાદા આપણે એકેય બિલીફ જ ના રાખીએ એવું બની શકે? દાદાશ્રી, એવું છે ને કે આપણે અહીં ગાંધીનગરથી પાલનપુર જવું હોય એને બદલે ગાંધીનગરથી સુરત ગયા તો તેને પાછું આવવું પડે કે ના આવવું પડે? તેમ આ બિલીફ પાછો આવવા માટે રાખવાની છે. રોંગ બિલીફ ખસ્યા પછી થોડો વખત રાઈટ બિલીફ રાખી એટલે મૂળ જગ્યાએ આવ્યા. પછી બિલીફ રાખવાની જરૂર જ નથી, પછી કામ થઈ ગયું. હવે શી રીતે કાઢી નાખશો એ બધી રોંગ બિલીફો તમે? દાદા, એની મને ખબર નથી. એના માટે આપનું માર્ગદર્શન જોઈએ. હા દાદા, કે દાદાશ્રી, એ તો તે રોંગ બિલીફ કેમ કરીને નીકળી જાય એનો રસ્તો નહીં જાણવાથી આખું જગત અનંત અવતારથી ભટકે છે. પોતે જાણે કે આ બિલીફ રોંગ છે પણ તે શી રીતે કાઢે? અનંત અવતારથી એક કોઈ બિલીફ કાઢ્યા વગર જ ચાલે છે બધું. નેક્સ્ટ હેડિંગ, હું નું સ્થાનફેર. આ હું ચંદુલાલ છું એ અહંકાર છે. કારણ કે જ્યાં હું નથી ત્યાં હું નો આરોપ કર્યો તેનું નામ અહંકાર. દાદાને પૂછે છે, દાદા હું ચંદુલાલ છું કહેમાં અહંકાર ક્યાં? હું આમ છું, હું તેમ છું એમ કરે એ જુદી ચીજ છે, પણ સહજ ભાવે બોલે તેમાં ક્યાં અહંકાર? દાદાશ્રી કહે છે, સહજ ભાવે બોલે તો એ અહંકાર કઈ જતો રહે છે. મારું નામ ચંદુલાલ છું, મારું નામ ચંદુલાલ છે એ સહજ ભાવે બોલે તો એ અહંકાર જ છે. કારણ કે તમે જે છો એ જાણતા નથી અને તમે નથી આરોપ કરો છો એ બધો અહંકાર જ છે ને. તમે ચંદુલાલ છો એ ડ્રામેટિક વસ્તુ છે. એટલે હું ચંદુલાલ છું એ બોલવામાં વાંધો નહીં, પણ હું ચંદુલાલ છું એ બિલીફ ના બેસવી જોઈએ. હા દાદા, નહીં તો હું પદ આવી ગયું. દાદા શીખે છે, હું ની જગ્યાએ બેસે તો અહંકાર નથી. હું મૂળ જગ્યાએ નથી, આરોપિત જગ્યાએ છે માટે અહંકાર. આરોપિત જગ્યાએથી હું ઉડી જાય અને મૂળ જગ્યાએ બેસી જાય તો અહંકાર ગયો. એટલે હું કાઢવાનું નથી, હું એની એક્ઝેક્ટ પ્લેસ યથાર્થ સ્થાનમાં મૂકવાનું છે. હવે નેક્સ્ટ હેડિંગ આવે છે, મિથ્યાત્વ અને સમ્યક્ત્વ. આખું જગત મિથ્યાત્વ મિથ્યાત્વ કહે છે. અરે પણ મિથ્યાત્વ એટલે શું એ કોઈ સમજાવતું નથી, તેથી તો ભાંજગઢ ઉભી થઈ છે. આ રોંગ બિલીફ એ જ મિથ્યાત્વ છે. આ ગ્રહસ્થિના કપડાં પહેરવા એનું નામ મિથ્યાત્વ નહીં. અગર તો સ્ત્રીને પરણેલો હોય તો એ તે મિથ્યાત્વ નથી. આ રોંગ બિલીફ એ જ મિથ્યાત્વ. અને રાઇટ બિલીફ બેસે તો એ સમ્યક દર્શન કહેવાય. સમ્યક દર્શન એટલે જે બિલીફથી આત્મા દેખાય એને સમ્યક દર્શન કહ્યું છે. એટલે સમ્યક દર્શન કરવાની જરૂર છે. આ રોંગ બિલીફો બધી ફ્રેક્ચર થઈ જાય અને રાઇટ બિલીફ બેસી જાય એટલે સમ્યક દર્શન થઈ જાય. જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે જગત યથાર્થ જેમ છે તેમ દેખાય. અત્યાર સુધી તો રોંગ બિલીફ છે એવું જાણતા પણ નહોતા ને. પહેલા તો એમ જ જાણતા હતા કે હું ચંદુલાલ જ છું. પણ એ બધા ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. ઓલ ધીઝ રિલેટિવ્સ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ એન્ડ યુ આર પરમેનન્ટ. એ પરમેનન્ટનું ભાન તમને નથી ને. નેક્સ્ટ હેડિંગ, પોતે પોતાથી જ અજાણ્યો. દાદાશ્રી, આ તો અનંત અવતારથી પોતે પોતાથી ગુપ્ત રહેવાનો પ્રયત્ન છે. પોતે પોતાથી ગુપ્ત રહે અને પારખું જાણે બધું એ અજાયબી જ છે ને. પોતે પોતાથી ગુપ્ત કેટલો વખત રહેશો, ક્યાં સુધી રહેશો, પોતે કોણ છે એ જાણવા માટે જ આ અવતાર છે. મનનો અવતાર, મનુષ્યનો અવતાર એટલા માટે જ છે કે પોતે કોણ છે એ તપાસ કરી લેવી, નહીં તો ત્યાં સુધી ભટકશો. હું કોણ છું એ જાણવું પડશે ને. તમે પોતે કોણ છો એ જાણવું પડશે કે નહીં જાણવું પડે? તમે પોતે કોણ છો એ જાણવું પડશે કે નહીં જાણવું પડે? નેક્સ્ટ પેરેગ્રાફ, નેક્સ્ટ ચેપ્ટર, છૂટા પાડવાનો પ્રયોગ. ચેપ્ટર 3, હેડિંગ, એબ્સોલ્યુટ થયે માય છૂટે. એબ્સોલ્યુટ થયે માય છૂટે. પ્રશ્ન કરતા પૂછે છે, તો દાદા એવી કઈ ટેકનિક કે મેથડ છે કે જેથી કરીને હું કોણ છું એ જાણી શકીએ? દાદાશ્રી, આઈ એટલે શું અને માય એટલે શું? આઈ એ વસ્તુ સ્વરૂપ છે અને માય સંયોગી સ્વરૂપ છે. સંયોગી સ્વરૂપ અને વસ્તુ સ્વરૂપ બે જુદા જ હોય. સંયોગી એટલે જેનો સંયોગ થયો છે એ સંયોગી સ્વરૂપ. આઈ એ વસ્તુ છે, સ્વાભાવિક વસ્તુ છે. આઈ એ ભગવાન છે અને માય એ બધી માયા છે. માયમાં બધી માયા ભરેલી છે. માય કહ્યું કે માયા વળગી. શેને શેને માય માય કરો છો તમે? જેને તમે માય કહો છો તેની તમને માયા વળગે. જ્યારે આઈ ને માય આઈ જ્યારે આઈ ને માય વળગે નહીં. માય ઇઝ રિલેટિવ ટુ આઈ. આઈ એટલું પરભાર્યું નથી. માય જેટલું કહેવામાં આવે છે તે બધું જ પરભાર્યું. પરભારી વસ્તુને માય કહે છે. માય એ બધું પૂતગલ છે, આખું પૂતગલ છે. વ્યવહારથી બોલવું પડે કે આ મારું છે, પણ પોતાનું કરીએ નહીં તેને કશું અડે નહીં ને. બોલવામાં વાંધો નથી, પણ મહી પોતાનું શું શું છે એ નક્કી કરી લઈએ અને પછી વ્યવહારથી આ બોલવું પડે ને, એનો વાંધો નહીં. પોલીસવાળો કહે કે આ ઘર કોનું, ત્યારે કહીએ કે ઘર અમારું છે, પણ મહીથી અમારું ના હોય. માય ઇઝ રિલેટિવ ડિપાર્ટમેન્ટ એન્ડ આઈ ઇઝ રિયલ. એટલે આઈ ટેમ્પરરી હોય નહીં, આઈ ઇઝ પરમેનન્ટ, માય ઇઝ ટેમ્પરરી. એટલે આમાં તમારે આઈ ખોડી કાઢવાનો છે. નેક્સ્ટ હેડિંગ, સેપરેટ આઈ એન્ડ માય. તમને કહ્યું હોય કે સેપરેટ આઈ એન્ડ માય વિથ સેપરેટર, તો તમે આઈ એન્ડ માય સેપરેટ કરી લાવો ખરા? આઈ એન્ડ માય સેપરેટ કરવા જેવું ખરું કે નહીં? જગતમાં કદી જાણવું તો પડશે ને. સેપરેટ આઈ એન્ડ માય, જેમ દૂધનું સેપરેટર હોય છે ને, તેમાંથી મલાઈને સેપરેટ જુદું પાડે છે ને, એવું આ જુદું પાડવાનું. દાદાશ્રી પૂછે છે, તમારે માવી કશી વસ્તુ છે? આઈ એકલા છો કે માય સાથે છે? દાદા, માય તો સાથે જ હોય ને. દાદા પૂછે છે, શું શું માય છે તમારે? દાદા, મારું ઘર અને ઘરની બધી વસ્તુઓ બધી તમારી કહેવાય, અને વાઇફ કોની કહેવાય એ પણ મારી, અને આ છોકરા કોના એ પણ મારા, અને આ ઘડિયાળ કોનું એ પણ મારી, અને આ હાથ કોના છે, હાથ પણ મારા છે દાદા. પછી આ બધું મારું, માથું મારું, બોડી, પગ મારા, કાન મારા, આંખો મારી, એવું કહેશો. આ શરીરમાં બધી જ વસ્તુને મારું કહે છે. ત્યારે મારું કહેનાર તમે કોણ છો એ વિચાર્યું નથી. માય નેમ ઇઝ ચંદુલાલ બોલે, અને પછી કહેશે હું જ ચંદુલાલ છું. આમાં કંઈ વિરોધાભાસ નથી લાગતો તમને? લાગે છે ને દાદા? તમે ચંદુલાલ છો. હવે આમાં આઈ એન્ડ માય બે છે, અને આ આઈ અને માય એ બે રેલવે લાઇન જુદી જ હોય, પેરેલલ જ રહે, કોઈ દાડો એકાકાર થતું જ નથી. છતાંય તમે એકાકાર માનો છો તે સમજીને આમાંથી માયને સેપરેટ કરી નાખો. તમારામાં જે માય છે ને એ બાજુએ મૂકો. માય હાર્ટ તો એ બાજુએ મૂકો. આ શરીરમાંથી બીજી શું શું સેપરેટ કરવાનું હોય દાદા પૂછે છે. તો દાદા કે દાદા પગ અને ઇન્દ્રિયો, હા બધું જ, પાંચ ઇન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, બધું જ. પછી માય માઇન્ડ કહે છે ને, આઈ એમ માઇન્ડ કહે છે, માય માઇન્ડ કહે છે દાદા. તો મારી બુદ્ધિ કહે છે ને, કહે છે હા, મારું ચિત્ત કહે છે ને હા, અને માય ઇગોઇઝમ બોલે છે, આઈ એમ ઇગોઇઝમ બોલે છે. માય ઇગોઇઝમ દાદા, તો કે માય બોલશો એટલે જુદું પાડી શકશો. પછી તેથી આગળ જે છે એમાં તમારો ભાગ છે તે તમે જાણતા નથી, એટલે પછી પૂરેપૂરું સેપરેશન થાય નહીં. તમારું અમુક જ હદ સુધી જાણો. તમે સ્થૂળ વસ્તુ જ જાણો છો, સૂક્ષ્મમાં જાણતા જ નથી. આ તો સૂક્ષ્મ બાત કરવાનું, એ પછી સૂક્ષ્મતર બાત કરવાનું, પછી સૂક્ષ્મતમ બાત કરવાનું, એ જ્ઞાની પુરુષનું જ કામ. પણ એક એક સ્પેર પાર્ટ્સ બધા બાત કરતા કરતા જઈએ તો આઈ અને માય એ બે જુદું થઈ શકે ખરું ને? આઈ ને માય બે જુદા પાડતા છેવટે શું રહે? માયને બાજુ મૂકો તો છેવટે શું રહ્યું? પ્રશ્ન કરતા કે છે આઈ. દાદાશ્રી, તે આઈ એ જ તમે છો. બસ તે આઈ ને જ રિયલાઇઝ કરવાનું છે દાદા. તો સેપરેટ કરીને એમ જાણવાનું છે કે જે બાકી રહ્યું તે હું છું? દાદા કે હા, સેપરેટ કરીને જે બાકી રહ્યું એ તમે પોતે છો. આઈ એ તમે પોતે જ છો, એની તપાસ તો કરવી પડશે ને. એટલે આ સહેલો રસ્તો છે ને, આઈને માય જુદા કરે તો આ સહેલો રસ્તો નથી દાદા કે? દાદા આમ તો સહેલો રસ્તો છે, પણ પેલું સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ જુદું થાય તો ખરું ને, અને એ જ્ઞાની વગર ના બને ને? દાદાશ્રી કે હા, તે જ્ઞાની પુરુષ દેખાડી દે. તો તેથી અમે કહીએ છીએ ને કે સેપરેટ આઈ એન્ડ માય વિથ જ્ઞાની ઇઝ સેપરેટર. એ સેપરેટરને શાસ્ત્રકાર શું કહે છે? ભેદ જ્ઞાન કહે છે. ભેદ જ્ઞાન વગર તમે શી રીતે બાત કરશો? કઈ કઈ ચીજ તમારી છે અને કઈ તમારી નથી એ બેનું તમને ભેદ જ્ઞાન નથી. ભેદ જ્ઞાન એટલે મારું આ બધું છે અને હું જુદો છું આનાથી. એટલે જ્ઞાની પુરુષની પાસે એમના ટચમાં રહીએ તો એ ભેદ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય અને પછી આપણને જુદું પડી જાય. આઈ અને માયના ભેદ પાડે બહુ સહેલું છે ને. મેં આ રીત બતાવી તે રીતે આધ્યાત્મ સહેલું છે કે અઘરું છે? મેં આ જે રીત બતાવી તે રીતે આધ્યાત્મ સહેલું છે કે અઘરું છે? નહીં તો આ કાળના જીવોને તો શાસ્ત્ર વાંચી વાંચીને દમ નીકળી જાય દાદા. તમારા જીવાની જરૂર ખરી ને સમજવા માટે? તો દાદાશ્રી હા, જરૂર ખરી. પણ જ્ઞાની પુરુષ તો બહુ હોય નહીં ને, પણ કોક કાળે હોય. તમારે કામ કાઢી લેવાનું. આપણે જ્ઞાની પુરુષનું સેપરેટર લઈ જવું એકાદકને માટે, એનું ભાડું ભાડું ના હોય, તેનાથી સેપરેટ કરી લાવો એટલે આઈ છૂટો થઈ જાય, નહીં તો ના થાય. ને આઈ છૂટું થઈ ગયું એટલે બધું કામ થઈ જાય. આ બધા શાસ્ત્રોનો સાર આટલો જ છે. ભૌતિક બધું જોઈતું હોય તો બાવા થવું પડશે, અને આત્મા થવું હોય તો મારું બધું સોંપી દેવું પડશે. જ્ઞાની પુરુષને માય સોંપી દેશો તો આઈ એકલું જ તમારી પાસે રહેશે. આઈ વિથ માય એનું નામ જીવાત્મા, હું છું ને આ બધું મારું છે એ જીવાત્મા દશા, અને હું જ છું ને મારું નોય એ પરમાત્મા દશા. એટલે માયને લઈને આ મોક્ષ નથી થતો. હું કોણ છું નું ભાન થાય તો માય છૂટી જાય, માય જો છૂટ્યું તો બધું છૂટ્યું. નેક્સ્ટ ચેપ્ટર નંબર 4, ચેપ્ટર 4, જગતમાં ઉપરી કોણ, જ્ઞાની જ ઓળખાવે હું ને. પ્રશ્ન કરતા પૂછે છે, હું કોણ છું એ જાણવાની જે વાત છે તે આ સંસારમાં રહીને કેવી રીતે બને દાદા? દાદાશ્રી, તો ક્યાં રહીને જાણી શકાય એ? સંસાર સિવાય બીજી કોઈ જગ્યા છે કે ત્યાં રહેવાય? આ જગતમાં બધા સંસારી જ છે ને તે બધા સંસારમાં જ રહે છે. અહીં હું કોણ છું એ જાણવા મળે એવું છે. તમે કોણ છો એ સમજવા માટેનું જ આ સાયન્સ છે. અહીં આગળ અહીં આવજો, અમે તમને ઓળખાવડાવીશું. અને આ તમે આ અને આ અમે તમને જેટલું પૂછીએ છીએ તે તમને એમ નથી કહેતા કે તમે આવું કરી લાવો, તમારાથી થાય એવું નથી. એટલે અમે તમને શું કહીએ છીએ કે તમને બધું કરી આપીશું, તેની વરીસ તમારે નહીં કરવાની. આ તો પહેલું જાણવાનું કે ખરેખર આપણે શું છીએ અને શું જાણવા જેવું છે, સાચી વાત શી છે, કરેક્ટનેસ શું છે, વર્લ્ડ શું છે, આ બધું શું છે, પરમાત્મા શું છે. પરમાત્મા છે, પરમાત્મા છે જ, અને તે તમારી પાસે જ છે. બહાર ક્યાં ખોળો છો? પણ આપણને કોઈ દરવાજો ખોલી આપે તો દર્શન કરીએ ને. એ દરવાજો એવો વસાયેલો છે કોઈ દાડે પોતાથી ખોલાય એવો છે જ નહીં. એ તો પોતે તર્યા હોય એવા તરણ તારણહાર જ્ઞાની પુરુષનું જ કામ છે. નેક્સ્ટ હેડિંગ, પોતાની જ ભૂલો પોતાની ઉપરી. ભગવાન તો તમારું સ્વરૂપ છે, તમારો કોઈ ઉપરી જ નથી, કોઈ બાપોય ઉપરી નથી, તમને કોઈ કશું કરનાર જ નથી, તમે સ્વતંત્ર જ છો, ફક્ત તમારી ભૂલોથી તમે બંધાયેલા છો. તમારો કોઈ ઉપરી છે જ નહીં ને તમારામાં કોઈ જીવની દખલે નથી. આ આટલા બધા જીવે છે પણ કોઈ જીવની તમારામાં દખલ નથી. અને આ લોક જે કંઈ દખલ કરે છે તે તમારી ભૂલથી દખલ કરે છે. તમે દખલો કરી આવ્યા છો તેનું ફળ છે આ. હું જાતે જોઈને કહું છું, અમે આટલા બે વાક્યોમાં ગેરંટી આપીએ છીએ ત્યારે માણસ મુક્ત શકે. અમે શું કહીએ છીએ કે પેલું, તમારો ઉપરી વર્લ્ડમાં કોઈ નથી, તારો ઉપરી તારા બ્લન્ડર્સ ને તારી મિસ્ટેકો છે, એ બે નહીં હોય તો તું પરમાત્મા જ છે. અને બીજું કે તારામાં કોઈની સહેજ પણ દખલ નથી, કોઈ જીવને કિંચિત માત્ર દખલ કરી શકે એવી સ્થિતિમાં જ નથી એવું આ જગત છે. આ બે વાક્યો બધું સમાધાન લાવે. નેક્સ્ટ હે, જગતમાં કરતા કોણ, જગત કરતાની વાસ્તવિકતા. ફેક્ટ વસ્તુ નહીં જાણવાથી જ આ બધું ગૂંચવાયું છે. હવે આપને જાણેલું છે તે જાણવું છે કે જાણ્યું નથી તે જાણવું છે? બોલો, તમને આપને જાણેલું છે તે જાણવું છે કે જે જાણ્યું નથી તે જાણવું છે? જગત શું છે, કેવી રીતે બન્યું, કોણ બનાવનાર, આપણને આ જગત સાથે શું લેવા દેવા, આપણી સાથે આપણા સંબંધીઓને શું લેવા દેવા, શેના આધારે બિઝનેસ હું કરું છું કે કરતા બીજો કોઈ છે, આ બધું જાણવાની જરૂર તો ખરી જ ને? હા જી. એટલે આમાં શરૂઆતમાં શું જાણવું છે એની પહેલા વાતચીત કરીએ. જગત કોણે બનાવ્યું હોય એવું તમને લાગે છે? કોણે બનાવ્યું હશે આવું ગૂંચવાળાવાળું જગત? તમારો જો ઈશ્વર કરતા હોય તો પછી આખા જગતને ચિંતામાં શું કરવા રાખ્યું છે? ચિંતાની બહારની અવસ્થા જ નથી દાદા. બધા ચિંતા કરે જ છે ને, હા, પણ તેને આ જગત બનાવ્યું તો ચિંતાવાળું શું કરવા બનાવ્યું, એને પકડી મંગાવો સીબીઆઈ વાળાને મોકલીને. પણ ભગવાન ગુનેગાર છે જ નહીં, આ તો લોકોએ એને ગુનેગાર બનાવ્યો. વાસ્તવમાં તો ગોડ ઇઝ વાસ્તવમાં તો ગોડ ઇઝ નોટ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ, ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે આ. એટલે આ તો બધી કુદરતની રચના છે, કુદરતી રચના છે, એને ગુજરાતીમાં હું વ્યવસ્થિત શક્તિ કહું છું. આ તો બહુ ઝીણી વાત છે, એને મોક્ષ કહેવાય જ નહીં. એની હેડિંગ છે, નાનો છોકરો હોય તે કહે કે ભગવાને બનાવ્યું, મોટા સંત હોય તે કહેશે કે ભગવાને બનાવ્યું. આ વાત બધી લૌકિક છે, અલૌકિક નથી. આ ભગવાન જો ક્રિએટર હોત ને તો એ આપણો કાયમને માટે ઉપરી ઠરત અને મોક્ષ જેવી વસ્તુ ના હોત. પણ મોક્ષ છે, ભગવાન ક્રિએટર નથી. મોક્ષને સમજવા વાળા માણસો ભગવાનને ક્રિએટર તરીકે માને નહીં. મોક્ષ અને ભગવાન ક્રિએટર એ બે વિરોધાભાસ વાત છે. ક્રિએટર તો કાયમનો ઉપરી થયો, અને ઉપરી થયો એટલે ઠેઠ સુધી એ તો ઉપરીને ઉપરી જ રહ્યો. ક્રિએટર હોય તો કાયમને માટે ઉપરી જ છે ને, અને ક્રિએટર હોય તો તેની શરમ તો આપણે કાયમને માટે રાખવી પડે ને. મોક્ષમાં જઈએ તો એ તમે કેમ બોલતા નથી? હા દાદા, તો એ પરમેનન્ટ આપણો શેઠ થઈ ગયો. હા, પરમેનન્ટ શેઠ થયો તો એ મોક્ષ કહેવાય જ નહીં. એના કરતાં તો આપણી બૈરી જોડે મોક્ષ સારો. ભજીયા ખાઈએ અને ગાળો એ ખાઈએ ને, ગાળો ખાઈને આ મોક્ષ સારો. નેક્સ્ટ હેડિંગ, તો ભગવાનને કોણે બનાવ્યો? હવે ભગવાને બનાવ્યો એમ આપણે જો અલૌકિક રીતે કહીએ તો લોજિક વાળા આપણને પૂછે કે ભગવાનને કોણે બનાવ્યો, એટલે પ્રશ્નો ઉભા થાય. લોકો મને કહે છે કે અમને લાગે છે કે ભગવાન જ દુનિયાને કરતા છે. તમે તો ના કહો છો પણ તમારી વાત માન્યમાં નથી આવતી. ત્યારે હું પૂછું કે જો હું કબૂલ કરું કે ભગવાન કરતા છે તો એ ભગવાનને કોણે બનાવ્યો એ તું મને કહે, અને એ બનાવનારને કોણે બનાવ્યો? કોઈ પણ કરતા હોય તો તેનો કરતા હોવો ઘટે એ લોજિક છે, પણ એનો પછી એન્ડ ના આવે એટલે એ ખોટી વાત છે. નેક્સ્ટ હેડિંગ, ન આદિ ન અંત જગતનો, એટલે કોઈના બનાવ્યા સિવાય આ બધું બન્યું છે. કોઈએ બનાવ્યું નથી, આ કોઈએ કર્યું નથી, એટલે કોને પૂછીએ હવે આપણે? એમાં હું ખોળતો હતો કે કોણ એવો જોખમદાર છે કે જેણે આ બધી ધાંધલ માંડી. મેં બધી તપાસ કરી પણ કોઈ જગ્યાએ મળ્યો નહીં. મેં ફોરેનના સાયન્ટિસ્ટોને કહ્યું કે ગોડ ક્રિએટર છે એની તમે સાબિતી આપવા માટે મારી જોડે થોડી વાતચીત કરો. જો એ ક્રિએટર હોય તો એણે કઈ સાલમાં ક્રિએટ કર્યું એ કહો. ત્યારે એ કહે કે સાલની અમને ખબર નથી. મેં પૂછ્યું પણ એનું બિગિનિંગ થયું કે ના થયું? ત્યારે એ કહે કે છે, હા બિગિનિંગ થઈ ગયું. ક્રિએટર કહે એટલે બિગિનિંગ થાય જ તો ને. જેનું બિગિનિંગ થાય એનો એન્ડ આવે. આ તો એન્ડ વગરનું જગત છે. બિગિનિંગ થયું નથી પછી એન્ડ ક્યાંથી આવે? આ તો અનાદિ અંત છે. જેનું બિગિનિંગ ના થયેલું હોય તેનો બનાવનાર કોઈ હોઈ શકે નહીં. એવું નથી લાગતું તમને? હવે ભગવાનનું સાચું સરનામું. તે ફોરેનના સાયન્ટિસ્ટોએ પૂછ્યું કે તો શું ભગવાન નથી? ત્યારે મેં કહ્યું ભગવાન ના હોય તો આ જગતમાં જે લાગણીઓ ને સુખ ને દુઃખ એ બધું જે લાગે છે ને એનો કોઈ અનુભવ જ ના થાત. માટે ભગવાન અવશ્ય છે. એ મને પૂછે કે ભગવાન ક્યાં રહે છે? મેં કહ્યું તમને ક્યાં લાગે છે? ત્યારે કહે ઉપર. મેં કહું ઉપર ક્યાં રહે છે? એની પોળ નંબર શી? પોળ જાણો છો તમે? કાગળ પહોંચે એવું સાચું એડ્રેસ છે તમારી પાસે? અરે ઉપર તો કોઈ બાપો નથી. બધે હું જઈ આવ્યો. બધા લોકો કહેતા હતા કે ઉપર આંગળી કર્યા કરે. તે મારા મનમાં એમ લાગ્યું કે બધા લોકો કહે છે માટે કંઈ ખોવું જોઈએ. તેથી હું બધે ઉપર તપાસ કરી આવ્યો તો ઉપર ખાલી આકાશ જ છે. ઉપર કોઈ ના મળે. ઉપર તો કોઈ રહેતા નથી. હવે એ ફોરેનના સાયન્ટિસ્ટ મને કહે છે કે સાચું એડ્રેસ આપશો ભગવાનનું? મેં કહ્યું લખી લો. ગોડ ઇઝ ઇન એવરી ક્રીચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ, નોટ ઇન ક્રિએશન. આ ટેપ રેકર્ડ એ ક્રિએશન કહેવાય. જેટલી મેન મેડ વસ્તુ છે, મનુષ્યોએ બનાવેલી વસ્તુ હોય તેમાં ભગવાન નથી. કુદરતી બનાવટ છે એમાં ભગવાન છે. એટલે એવરી ક્રિચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલમાં છે. તમારી અને મારી વચ્ચે ઇનવિઝિબલ ક્રિચર એટલે આંખથી ના દેખાય, દૂરબીનથી ના દેખાય એવા ઘણા જીવો છે. એમની મહી ભગવાન પોતે રહેલા છે. હવે એમનો ધંધો શું છે? તો કે એ જીવ માત્રને પ્રકાશ જ આપે છે. તારે એ પ્રકાશનો જે ઉપયોગ કરવો હોય તે કર. ચોરી કરવી હોય તો તારી જવાબદારી પર ચોરી કર, અને દાન આપવું હોય તો એ તારી જવાબદારી પર દાન આપ. પ્રકાશનો તારે જે ઉપયોગ કરવો હોય તે કર. તમે હવે ઉપરવાળો છે એમ માનો છો ને, પણ ઉપર કોઈ નથી. ઉપર છે એ રોંગ બિલીફ છે. એટલે હું ખુલ્લું કરવા આવ્યો છું કે આ બધી માન્યતાઓ રોંગ છે, અને ખુલ્લું કર્યા વગર ઠેકાણે ના પડે. આ તો જૂની રૂઢિ જતી નથી. હવે નેક્સ્ટ હેડિંગ, ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટસેલ્ફ. ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટસેલ્ફ. આ ઇટસેલ્ફ પઝલ થયું છે. ભગવાને આ પઝલ નથી કર્યું. જો ભગવાને પઝલ કર્યું હોત ને તો એને પકડી મંગાવવો પડે કે આ લોકોએ તમારું શું બગાડ્યું છે. આ લોક તો બિચારા ગૂંચાઈ ગૂંચાઈને મરી જાય છે, પણ ભગવાને આ પઝલ નથી કર્યું. ભગવાન એટલે તો ભગવાન જ છે, પરમાનંદી છે, એવા ને એવા કાયમ છે. આપણે વગર સમજીએ ખોટા આરોપ કરીએ છીએ એ આપણી ભૂલ છે. એટલે આ જગત પોતે પોતાની મેળે જ કોયડો થયો છે, એમાં કોઈની જરૂર પડી નથી. અત્યારે કોઈ માણસ કહેશે એ ચંદુલાલમાં અક્કલ નથી, તો તે ઘડીએ પઝલ ઊભું થાય ખરું? હા દાદા થાય. અત્યારે મને ગાળો માંડે, દાદા કહે છે અત્યારે મને ગાળો માંડે તો મને પઝલ ઊભું ના થાય, અને તમારે પઝલ ઊભું થઈ જાય. કારણ કે તમે બંધાયેલા છો, અજ્ઞાનતાના દોરડાથી તમે બંધાયા છો, અજ્ઞાનના વાયરોથી બંધાયેલા છો. તો દાદા એ પઝલ સોલ્વ કેવી રીતે થાય? દાદાશ્રી, દેર આર ટુ વ્યૂ પોઈન્ટ ટુ સોલ્વ ધીસ પઝલ. વન રિલેટિવ વ્યૂ પોઈન્ટ, વન રિયલ વ્યૂ પોઈન્ટ. રિયલ ઇઝ પરમેનન્ટ, રિલેટિવ ઇઝ ટેમ્પરરી. ઓલ ધીઝ રિલેટિવ્સ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ એન્ડ યુ આર પરમેનન્ટ. એ પરમેનન્ટની શોધખોળ કરવી જોઈએ રિસર્ચમાં, પછી પઝલ સોલ્વ થઈ જાય. નહીં તો આ પઝલ જ્યાં સુધી સોલ્વ ના થાય ત્યાં સુધી આખા જગતના સાધુ સંતો બધા જ આ પઝલમાં ડિઝોલ્વ થઈ ગયેલા છે. એટલે આપને જો આ પઝલ સોલ્વ કરવું હોય તો અહીં હું એક કલાકમાં બધું પઝલ સોલ્વ કરી આપીશ, પછી કોઈ પણ સ્થિતિમાં તમને પઝલ થાય નહીં. એક ફેરા સમજી લેવામાં આવે કે આ જગત શું છે, એને પછી આખું ગોખવાની જરૂર નથી. એક ફેરા જાણી જ લેવાની જરૂર છે કે આ કોણ બનાવનાર છે, શાને માટે બનાવ્યું, ભગવાન કોણ છે, કોણ આ જગત ચલાવે છે, આ બધું શું છે, આપણું સ્વરૂપ શું, એ બધું જાણી લીધા પછી ઉકેલ આવી ગયો. નેક્સ્ટ હેડિંગ, સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ. એટલે વાતચીત કરો, જે કંઈ વાતચીત કરવી હોય તે બધી કરો, એવી વાતચીત કરો કે જેનાથી આપણને બધા ખુલાસા થઈ જાય. દાદા આ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ એ ના સમજાયો દાદાશ્રી. આ બધું સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ એટલે કે વૈજ્ઞાનિક સંયોગી પુરાવાઓને આધારે છે. જગતમાં એક પરમાણુ પણ ચેન્જ થઈ શકે એમ નથી. અત્યારે તમે જમવા બેસો ને તો તમને ખબર નથી કે હું શું ખાવાનો છું, બનાવનારને ખબર નથી કે કાલે જમવામાં શું કરવાનું છે. તો આ શી રીતે બની જાય છે એ અજાયબી છે. કેટલું તમારાથી ખવાશે અને કેટલું નહીં ખવાય એ બધું પરમાણુ માત્ર ગોઠવાયેલું છે. તમે આજ મને ભેગા થયા ને એ શાના આધારે થયા? ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે, અતિ અતિ ગુહ્ય કારણો છે. એ કારણો શોધી કાઢો. પણ દાદા એ શોધવું કેવી રીતે દાદાશ્રી? એટલે આ અત્યારે તમે અહીંયા આવ્યા તેમાં તમારું આવાપણું કશું છે નહીં. એ તો તમે માનો છો કે ઇગોઇઝમ કરો છો કે હું આવ્યો ને હું ગયો. આજે તમે કહો છો ને કે હું આવ્યો અને હું કહું કે કાલે કેમ નતા આવ્યા, ત્યારે આમ પગ બતાવો એટલે શું સમજીએ અમે? કે દાદા આ પગ દુખતા હતા. દાદા કે હા પગ દુખતા હતા, પણ પગનું નામ દો તો ના સમજીએ કે તમે આવનારા હતા કે પગ આવનારા હતા. દાદા એટલે હું જ આવ્યો છું એ જ કહેવાય ને? ના, તમે આવ્યા છો નહીં. આ પગ દુખે એટલે તમે પાછા આવો નહીં? દાદા મારી પોતાની ઈચ્છા આવવાની હતી એટલે તો આવ્યો છું. દાદાશ્રી હા, ઈચ્છા તમારી તેથી તો આવ્યા, પણ આ પગ ને બધું પાસરું હતું તો આવી શક્યા ને? પાસરું ના હોય તો ના અવાય દાદા. બરાબર છે. એટલે તમારા એકલાથી અવાય છે? જેમ એક માણસ રથમાં બેસીને અહીં આગળ આવ્યો ને કહે કે હું આવ્યો, ત્યારે આપણે કહીએ કે આ પગે તો તમારે પેરાલિસિસ થયેલું છે, તો શી રીતે આવ્યા તમે? ત્યારે એ કહે કે હું રથમાં આવ્યો, પણ હું જ આવ્યો. અરે પણ રથ આવ્યો કે તમે આવ્યા? ત્યારે એ કહે કે રથ આવ્યો. એટલે હું કહું કે રથ આવ્યો કે બળદિયા આવ્યા? એટલે વાત ક્યાંની ક્યાં છે આ તો. પણ જો ઊંધું માની લીધું છે ને આ બધું, આ બધા સંયોગ પાસરા હોય તો અવાય, નહીં તો ના અવાય. માથું દુખતું હોય તો તમે આવેલા હોય તો એ પાછા જતા રહો. આપણે આવનાર જનાર હોય પછી માથું દુખ્યાનું બાનું કઢાય નહીં ને? અલ્યા ત્યારે માથું આવ્યું હતું કે તમે આવ્યા હતા? અગર તો તમને રસ્તામાં કોઈ સામો મળે ને કહે કે હેડો ચંદુલાલ મારી સાથે, તો તમે પાછા જતા રહો. એટલે આ સંજુ પાસરા મળે અહીં આવ્યા ત્યાં સુધી કોઈ અટકાવનાર મળે નહીં ત્યારે અવાય. નેક્સ્ટ હેડિંગ સગવડિયો સિદ્ધાંત. એટલે આ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે, કેટલાય સંજોગો ભેગા થાય ત્યારે કાર્ય થાય, તેમાં ઇગોઇઝમ કરીને મેં કર્યું કહીને હાંકીએ રાખે છે. પણ આ તો સારું થાય તો મેં કર્યું, ના સારું થાય તો મારા સંજોગ હમણાં સારા નથી, એવું આપણા લોકો કહે છે ને, સંજોગોને માને છે ને આપણા લોકો. હા દાદા, દાદા કે કમાયો તેનો ગર્વરસ પોતે ખાય છે અને જ્યારે ખોટ આવે ત્યારે કશું બાનું કાઢે. આપણે પૂછીએ કેમ શેઠ આમ થઈ ગયા છો હમણાં, ત્યારે કહે ભગવાન રૂઠ્યા છે. દાદા આ તો સગવડિયો સિદ્ધાંત થઈ ગયો. દાદાશ્રી કે હા સગવડિયું, પણ તે આવો આરોપ એની ઉપર ના આપવો જોઈએ. વકીલ ઉપર આરોપ આપીએ, બીજા કોઈને આરોપ આપીએ તો ઠીક છે, પણ ભગવાન ઉપર આરોપ અપાય? વકીલ તો દાવો માંડીને હિસાબ લઈ લે, પણ આનો દાવો, આનો કોણ દાવો માંડે? આનું ફળ તો આવતા ભવમાં ભયંકર બેડી મળે. ભગવાનનું નામ દઈને આરોપ અપાય ખરો? ના દાદા, ના અપાય. દાદા કે નહીં તો કહેશે સ્ટાર્સ ફેવરેબલ નથી, નહીં તો કે ભાગ્યો મોહ આંકો છે એમ કે, નહીં તો ભાગીદારનો વાંધો કાઢે, નહીં તો કે છોકરાની વહુ મોર પગી છે એમ બોલે. પણ પોતાને માથે ના આવવા દે. પોતાની માથે ગુનેગારી લેતો નથી કોઈ દાડોય. એટલે એક ફોરેન વાળાની સાથે મારે વાતચીત થયેલી, એ કહે છે કે તમારા ઇન્ડિયનો ગુનો માથે કે નથી આવવા દેતા? તમે કહ્યું એ જ ઇન્ડિયન પઝલ છે. મોટામાં મોટું પઝલ હોય ઇન્ડિયાનું તો તે આ છે. નેક્સ્ટ હેરિંગ વિરોધાભાસી કરતાપણું. આ તો એની મેળેજ સંયોગ થાય છે અને વિયોગ પણ એની મેળે થાય છે. પણ માણસ વચ્ચે અહંકારથી બોલે છે કે મેં આમ કર્યું તેમ કર્યું. કમાય ત્યાં સુધી પોતે કમાયો કહેશે અને જ્યારે ખોટ જાય ત્યારે ટાઢો તપ, ટાઢો તપ આમ છાતી બેસી જાય. પછી કે હું શું કરું, હું શું કરું? કોઈ ફેરો એમ નથી બોલતા, કોઈ ફેરો એમ નથી બોલતા કે મી કાંઈ કરું. દાદા બોલું છું ને. તો દાદાશ્રી કે જો પોતે કરનારો હોય તો મી કાંઈ કરું ના બોલે. કઢી ઢળી જાય તો હું શું કરું કહે. ઉત્તારી કઢી સારી થઈ ત્યારે મેં કરી છે કહે છે, અને કઢી ઢળી ગઈ ત્યારે કહે હું શું કરું. આવું કહું મેં સરવૈયું કાઢી નાખ્યું હો? તે બધાએ આવું જ બોલે ને. સાજો થઈ જશે ત્યારે કહે છે કે જુઓ મેં ઇન્જેક્શન આપ્યું તેથી આ બેઠો થઈ ગયો, નહીં તો એ બેઠો થાત જ નહીં. અને મરી ગયો તો કહેશે શું કહેશે, હું શું કરું? એટલે આવી નોંધારી વાતો કેવી રીતે કરે છે? નેક્સ્ટ હેડિંગ ઊંઘમાંથી ઉઠ્યા કે ઉઠાયું. આ તો સવારના વહેલો ઉઠ્યો તો કહેશે કે હું ઉઠ્યો. એટલે તું વહેલો શું ઉઠ, તું શું વહેલો ઉઠવાનો છે? પછી જ્યારે રાત્રે ઊંઘ આવતી ના હોય ત્યારે કહેશે કે મને ઊંઘ નથી આવતી. એટલે જો તું ઉઠતો હોય તો ઊંઘી જાને, પણ સત્તા જ નથી ને કોઈ જાતની. ત્યારે કોઈ પૂછે કે સવારે કોણે ઉઠાવ્યો મને, ત્યારે હું કહું છું કે ઊંઘ પૂરી થઈ ગઈ એટલે કર્મ પૂરું થયું એટલે તું ઉઠ્યો. કર્મે તને ઉઠાડ્યો, કર્મે તને ઊંઘાડ્યો. હવે નેક્સ્ટ હેડિંગ પોતાની સત્તા કેટલી. તમે કોઈ દાડોએ ખાધું પણ નથી ને. આ તો બધું ચંદુલાલ ખાય છે અને તમે મનમાં માનો છો કે મેં ખાધું. ખાય છે ચંદુલાલ ને સંડાસે ચંદુલાલ જાય છે, તો વગર કામના આમાં સપડાયા છો. એ સમજાય છે આપણે દાદા? એ સમજાવો દાદા. શું કહે છે, શું કહે છે? આ જગતમાં કોઈ માણસ સંડાસ જવાની સ્વતંત્ર સત્તાવાળો જન્મ્યો જ નથી. સંડાસ જવાની સ્વતંત્ર સત્તા જ નથી ને કોઈને, તો બીજી કોઈ સત્તા હશે? આ તો જ્યાં સુધી પોતાની મરજી મુજબ થોડું ઘણું થાય છે એટલે મનમાં માની લે છે કે મારાથી જ થાય છે બધું. જ્યારે અટકે ને ત્યારે ખબર પડે. મેં ફોરેન રિટર્ન ડોક્ટરોને અહીં વડોદરામાં ભેગા કર્યા હતા 10-12 જણને. મેં કહ્યું સંડાસ જવાની સ્વતંત્ર શક્તિ તમારામાં નથી, એટલે ઊંચા નીચા થવા માંડ્યા. પછી મેં કહ્યું કે એ તો અટકશે ને ત્યારે તમને ખબર પડશે, ત્યારે ત્યાં આગળ હેલ્પ લેવી પડે કોઈકની. માટે આ તમારી સ્વતંત્ર શક્તિ જ નથી, આ તો ભ્રાંતિ. તમે કુદરતી શક્તિને પોતાની શક્તિ માની લીધી છે, પર સત્તાને પોતાની સત્તા માને છે, એનું નામ ભ્રાંતિ. આ વાત થોડી ઘણી સમજાય આપણને? આપને બે આની કે ચાર આની સમજાયું તમને? હા દાદા સમજાય છે. એટલું સમજાય તો ઉકેલ આવે દાદા કે છે. આ બધા લોકો જે બોલે છે ને કે મેં આટલું તપ કર્યું, આમ કર્યું, ઉપવાસ કર્યા, એ બધું જ ભ્રાંતિ છે. છતાંય જગત તો આવું ને આવું જ રહેવાનું, અહંકાર કર્યા વગર રહેવાનું નથી, સ્વભાવ છે ને જગતનો. નેક્સ્ટ હેડિંગ ઇટ હેપન્સ. એટલે જે થાય છે તે આપણી સત્તાથી થાય છે કે એની મેળે થઈ જાય છે? દાદા પૂછે છે. દાદા એની મેળે જ થઈ જાય છે. દાદા કે હા, આ બધું થયા જ કરે છે, ઇટ હેપન્સ છે. આ તો તમે સવારમાં ઉઠો છો, તે ઇટ હેપન્સ. પછી આ ચા પીવો છો, તે ઇટ હેપન્સ. પછી આ સંડાસ જાય છે, ઊંઘી જાય છે, બધું ઇટ હેપન્સ. કે પોતે કરે છે એ બધું ઇટ હેપન્સ છે કે પોતે કરે છે? નોકરી કરે છે તે ઇટ હેપન્સ છે કે પોતે કરે છે? પ્રશ્ન કરતા જવાબ આપે છે, ઇટ હેપન્સ. દાદાશ્રી, હા તો વર્લ્ડ શું છે? ઇટ હેપન્સ થઈ રહ્યું છે, આ બધું થઈ રહ્યું છે. અને પોતે શું કહે છે? આ હું કરું છું, હું જ સંડાસ જઈ આવ્યો, મેં આમ કર્યું, હું કમાયો. કહે છે, કોઈ પણ વસ્તુ થઈ રહી હોય ને આપણે કહીએ કરીએ છીએ તો શું થાય? કોઈ પણ વસ્તુ થઈ રહી હોય અને આપણે કહીએ કે કરીએ છીએ તો શું થાય? કરનાર બીજો કોઈ હોય અને આપણે આરોપ કરીએ કે મેં કર્યું, એનું નામ ઇગોઇઝમ. એટલે આ હિટ હેપન્સની મહી પાછું બીજ નાખી રહ્યા છે. બીજ ના નાખે તો છૂટો થઈ જાય. જો બીજ ના નાખે તો છૂટો થઈ જાય, પણ બીજ તો નાખ્યા વગર રહે નહીં. નેક્સ્ટ હેડિંગ, કર્તા પદે પ્રકૃતિ રૂપ, અકર્તા પદે આત્મારૂપ. પરિવાર, કર્તા પદે પ્રકૃતિ રૂપ, અકર્તા પદે આત્મરૂપ. એટલે આખા જગતના મનુષ્યો TOPS છે એવું પુસ્તકમાં મેં લખ્યું છે. ટોપ્સ એટલે શું? ભમરડા. પ્રકૃતિ નચાવે છે અને કહે છે હું નાચ્યો. તપ, તપ, ધ્યાન, યોગ ગમે તે કરે તોય પણ પ્રકૃતિ નચાવે છે અને પાછો કહે છે કે હું નાચ્યો, હું કરું છું એવું માને છે. દાદા પ્રકૃતિ વિશે કહો. કઈ કહો ને પ્રકૃતિ વિશે? દાદાશ્રી, પોતે કરતા થયો કે તરત પ્રકૃતિ ઉભી થાય? પોતે કરતા થયો તો તરત પ્રકૃતિ ઉભી થાય. આત્મા તરીકે પોતે અકર્તા છે અને એને રોંગ બિલીફ બેઠી છે કે હું ચંદુલાલ છું અને આ મેં કર્યું એમ કહ્યું કે તરત બંધાયો અને એને લીધે પ્રકૃતિ ઊભી થઈ. અજ્ઞાન ભાવથી પ્રકૃતિ ઊભી થાય છે. અજ્ઞાન ભાવ એકલો પોતે કરે છે. અજ્ઞાન ભાવ એકલો જ પોતે કરે છે. હું કરતા ત્યાં સુધી પ્રકૃતિ ઊભી થાય છે અને હું કરતા નથી એવું ભાન થાય ત્યારથી પ્રકૃતિ બંધ થઈ જાય. ત્યારથી નવા કર્મ ચાર્જ થતા બંધ થઈ જાય અને ડિસ્ચાર્જ થતા કર્મ એકલા જ રહે છે. નેક્સ્ટ હેડિંગ, કરતા નૈમિત્તિક કરતા. પ્રશ્ન કરતા પૂછે છે, દાદા ખરેખર પોતે કરતા નથી તો પછી કરતા કોણ છે અને એનું સ્વરૂપ શું છે? દાદાશ્રી શું કહે છે? એવું છે કે નૈમિતિક કરતા તો પોતે જ છે. પોતે સ્વતંત્ર કરતા તો છે જ નહીં, પણ નૈમિતિક કરતા છે. એટલે પાર્લામેન્ટરી પદ્ધતિથી કરતા છે. પાર્લામેન્ટરી પદ્ધતિ એટલે કે જેમ પાર્લામેન્ટમાં બધાના વોટિંગ હોય અને પછી છેવટે પોતાનો વોટ હોય ને તેના આધારે પોતે કહે કે આ તો મારે કરવું પડશે, એટલે હવે કરતા થાય છે. આ યોજનાનું સર્જન થાય છે. યોજના કરનાર પોતે જ છે, કરતા પણ ફક્ત યોજનામાં હોય છે. યોજનામાં એની સહી છે પણ તે જગતને ખબર નથી. આ નાના કમ્પ્યુટરમાંથી ફીડ નીકળે અને મોટા કમ્પ્યુટરમાં એ ફીડ જાય, એવી રીતે આ યોજના સર્જન થઈને મોટા કમ્પ્યુટરમાં જાય છે અને આ મોટું કમ્પ્યુટર પછી એને વિસર્જન કરે છે. એટલે આ ભાવમાં આખી લાઈફ વિસર્જન સ્વરૂપે છે, જેનું સર્જન ગયા ભાવમાં થયેલું હોય છે. એટલે આ ભાવમાં જન્મથી મરણ સુધી વિસર્જન સ્વરૂપે જ છે. આ ભાવમાં જન્મથી મરણ સુધી વિસર્જન સ્વરૂપે જ છે. પોતાના હાથમાં કશું નથી, પરસત્તામાં જ છે. યોજના થઈ કે પછી બધું પરસત્તામાં જાય છે. રૂપકમાં એ પરસત્તા પછી અમલ આવે છે. એટલે રૂપક જુદું છે, રૂપક પરસત્તાને તાબે છે. આપ તમામ સમજાય છે? આ બહુ, આ તો વાત બહુ ઊંડી છે. હવે નેક્સ્ટ હેડિંગ આવે છે, કર્તા પદથી કર્મબંધ. આ જેટલી સમજણ પડી એટલું યાદ રહેશે કે ભૂલી જવાશે? દાદા પૂછે છે આપણને બધાને. આ જેટલી સમજણ પડી એટલું યાદ રહેશે કે ભૂલી જવાશે? કારણ કે સમજી લેવા જેવું સાયન્સ છે આ, એટલે અહીં સમજવા માટે બધું જ તમારાથી પૂછી શકાય, તમામ વાત અહીં પૂછાય. પ્રશ્ન: દાદા, આ કર્મના બંધનમાંથી છૂટવા માટે શું કરવું? દાદાશ્રી, આ કર્મ છે તે કર્તાના આધીન છે, એટલે કર્તા હોય તો જ કર્મ થાય, કર્તા ના હોય તો કર્મ ના થાય. કર્તા કેમ? આ આરોપિત ભાવમાં મુકામ કર્યો એટલે કર્તા થયો. પોતાના મૂળ સ્વભાવમાં આવે તો કર્તા છે જ નહીં, મેં કર્યું એમ કહ્યું એટલે કર્તા થયો, એટલે કર્મને આધાર આપ્યો. હવે પોતે કર્તા ના થાય તો કર્મ પડી જાય, નિરાધાર કરીએ તો કર્મ પડી જાય, એટલે કર્તાપણું છે ત્યાં સુધી કર્મ છે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં પૂતા તું દેહનો એ જ ધર્મનો મમ. કૃપાળદેવ શ્રીમદ રાજચંદ્રનું આ પદ છે ને, છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનો એ જ ધર્મનો મર્મ. નેક્સ્ટ હિયરિંગ: ભ્રાંતિરસથી ચોટ્યા આત્મા અને અનાત્મા. દાદાશ્રી, આ આત્મા અને અનાત્મા એ બે જુદા તો છે જ, એ કંઈ એકાકાર થયા નથી પણ ચોંટ્યા છે. શેનાથી? તો કે ભ્રાંતિરસથી ચોંટ્યા છે. ભ્રાંતિરસ ક્યાંથી આવ્યો? તો કે મેં આ કર્યું એમ કહેતાની સાથે રસ એની વચ્ચે પડ્યો પાછો. એ રસ એટલો બધો ચીકણો છે કે વરસ દાડાનો હોય તો એ ઉખડે નહીં. તો આ રોજ, આ તો રોજ રોજ પડશે, એટલે પછી વાત જ શી કરવી? હવે જ્ઞાની પુરુષ એ ભ્રાંતિરસને બધું ઓગાળી આપે, પછી છૂટું પડી જાય, પછી સૌ સૌના સ્વભાવને ભજે, ભૂતગલ ભૂતગલના સ્વભાવને ભજે અને આત્મા આત્માના સ્વભાવને ભજે. પણ જુદું પડ્યા પછી, પણ જ્યાં સુધી ભ્રાંતિથી એકાકાર હોય ત્યાં સુધી કરતા હું ને જાણકાર એ હું, આ મેં કર્યું ને આ હું જાણું છું એવું બોલે, પણ હું કરું છું અને હું જાણું છું એ બે ભેગું હોય, એ જ્ઞેય એટલે જાણવાની વસ્તુ કહેવાય અને તેનું નામ જ ભ્રાંતિ, અને એકલું હું જાણું છું જોઉં અને એમાં હું કરું છું એ ના હોય, બંને જુદા જુદા હોય તો એ જ્ઞાયક જાણનારો કહેવાય. અત્યારે તમે હું ચંદુલાલ છું એવું માની બેઠા છો, એટલે એકાકાર થઈ ગયું છે. મય બે વસ્તુ જુદી છે, તમે જુદા ને ચંદુલાલ જુદા છે, પણ એ તમને ખબર નથી ત્યાં સુધી શું થાય? જ્ઞાની પુરુષ ભેદ વિજ્ઞાનથી જુદું પાડી આપે, પછી જ્યારે તમે જુદા પડો ત્યારે તમારે કશું કરવાનું નહીં, એ બધું ચંદુલાલ કર્યા કરે. ચેપ્ટર 6: ભેદ જ્ઞાન કોણ કરાવે? આત્મા અનાત્માનું વૈજ્ઞાનિક વિભાજન. આત્મજ્ઞાન એટલે કયું જ્ઞાન? એ આત્માના ગુણધર્મ અને આ પ્રકૃતિના ગુણધર્મ, અનાત્માના ગુણધર્મ, એટલું જ જેણે ભેદ જ્ઞાન જાણ્યું એનું નામ આત્મજ્ઞાન. માણસ જાતે આત્મજ્ઞાન કરી શકે નહીં, માણસ જાતે આત્મજ્ઞાન કરી શકે નહીં, કારણ કે અત્યારે તમે પોતે પ્રકૃતિ રૂપે વર્તો છો અને પ્રકૃતિનો નાશ કરવા માંગો છો. તો પ્રકૃતિનો નાશ થવો ઇઝ ઇટ પોસિબલ, શક્ય છે? ના, નાશ આખો નહીં થાય. પ્રકૃતિ ઘસાયા કરે ખરી, જેમાં કપડું મેલું થયું હોય અને સાબુથી મેલ કાઢે. હવે સાબુ એ મેલ જ છે, પણ એ મેલથી આ મેલ જાય, પાછો સાબુ પોતાનો મેલ ધોતિયામાં મૂકતો જાય, પછી ટીનો પોલ નાખો ત્યારે સાબુનો મેલ નીકળે, પછી ટીનો પોલ એનો પોતાનો મેલ મૂકે છે. તો નાની બાબત છે, તેનાથી તમને સમજાવું છું. જ્યાં સુધી આત્મજ્ઞાન ના થાય ત્યાં સુધી પ્રકૃતિ ઘસાઈ ખરી પણ નાશ ના થાય, અને આત્મજ્ઞાન તો જ્યારે ગુણધર્મ જાણે ત્યારે થાય ને ત્યારે એનો ઉકેલ આવે. એ બધા ગુણધર્મો જ્ઞાની પુરુષ જાણે, એટલે જ્ઞાની પુરુષ ભેદ કરી આપે કે આ આત્મા અને આ અનાત્મા, એનું વિવરણ કરીને જુદું કરી આપે. આ વીટીમાં સોનું અને તાંબુ એ બે મહી ભેગા થયેલા હોય એને આપણે ગામમાં ઘેર ઘેર લઈ જઈએ કે ભાઈ આને છૂટું કરી આપો ને, તો બધા લોકો કરી આપે? કોઈ કરી આપે? ના દાદા, એ તો સોની જ કરી આપે. દાદાશ્રી, જેનો આ ધંધો છે, જેમાં એક્સપર્ટ છે, તે સોનું અને તાંબુ બંને જુદું
કરી આપે. સોએ સો ટચનું સોનું જુદું કરી આપે, કારણ કે બેઉના ગુણધર્મ જાણે છે, અને સોનાના આવા ગુણધર્મ છે અને તાંબાના આવા ગુણધર્મ છે એવું એ જાણે છે. એવી જ રીતે જ્ઞાની પુરુષ આત્માના ગુણધર્મ જાણે છે અને અનાત્માના એ ગુણધર્મ જાણે છે. આ વિકીમાં સોનું અને તાંબુ મિક્સચર થઈ ગયું છે એટલે એને છૂટું પાડી શકાય. સોનું અને તાંબુ એ બે કમ્પાઉન્ડ સ્વરૂપે થયું હોય તો તે છેવટે છૂટું પડી શકે, કારણ કે નહીં તો ગુણધર્મ જુદી જાતના થઈ જાય. એવી રીતે આની મય ચેતન અને ચેતન બધું મિક્સચર સ્વરૂપે છે, એ કમ્પાઉન્ડ સ્વરૂપે થયેલું નથી એટલે ફરી સ્વભાવને કાઢી શકાય. કમ્પાઉન્ડ થયું હોત તો જડત જ નહીં. ચેતનના એ ગુણધર્મ જડત નહીં અને અચેતનના એ ગુણધર્મ જડત નથી, ને તીસરો જ ગુણધર્મ ઉભો થઈ જાત. પણ એવું નથી, એ તો મિક્સચર થયેલું છે ખાલી. એટલે જ્ઞાની પુરુષ આને બધું છૂટું પાડી આપે તો આત્માનું ઓળખાણ થાય. જ્ઞાન વિધિ શું છે પ્રશ્નકર્તા પૂછતે હૈ. આપકી જ્ઞાન વિધિ ક્યા હૈ દાદાશ્રી? જ્ઞાન વિધિ તો સેપરેશન એટલે છૂટું પાડવું, પૂતગલ અને આત્માનું છૂટું પાડવું, તેને જ્ઞાન વિધિ કહે છે. શુદ્ધ ચેતન અને પૂતગલ બેનું સેપરેશન. પ્રશ્ન કરતા, યે સિદ્ધાંત તો ઠીક હૈ લેકિન ઉસકી પદ્ધતિ ક્યા હૈ દાદાશ્રી? આપવાનું એવું કશું હોતું નથી, અહીં બેસીને આ જેમ છે એમ બોલવાની જરૂર છે. હું કોણ છું એનું ભાન જ્ઞાન કરાવવાનો 2 કલાકનો જ્ઞાન પ્રયોગ હોય છે, તેમાં 48 મિનિટ આત્મા અનાત્માનું ભેદ પાડનારા ભેદ વિજ્ઞાનના વાક્યો બોલાવવામાં આવે છે, તે બધાએ બોલવાના હોય છે. ત્યારબાદ 1 કલાક 5 આજ્ઞાઓ દાખલાઓ સાથે વિગતવાર સમજાવવામાં આવે છે, જે હવે પછીનું જીવન કેવી રીતે પસાર કરવું કે જેથી કરીને નવા કર્મો બંધાય નહીં અને જૂના કર્મો સંપૂર્ણ પૂરા થાય અને સાથે સાથે હું શુદ્ધ આત્મા છું એનું લક્ષ કાયમ રહ્યા કરે, એને જ્ઞાનવિધિ કહે છે. નેક્સ્ટ રીડિંગ, જરૂર ગુરુની કે જ્ઞાનીની? પ્રશ્ન કરતા, દાદા મળ્યા પહેલા કોઈ ગુરુને માન્યા હોય તો એને શું કરવું દાદા? દાદાશ્રી, તો એમને ત્યાં જવાનું ને, અને ના જવું હોય તો જવું એવું ફરજિયાત નથી. આપણે જવું હોય તો જવું ને ના જવું હોય તો ના જવું. એમને દુઃખ ના થાય એટલા માટે જવું જોઈએ, આપણે વિનય રાખવો જોઈએ. અહીં આગળ જ્ઞાન લેતી વખતે પછી મને કોઈક પૂછે કે હવે હું ગુરુને છોડી દઉં, ત્યારે હું કહું કે ના છોડીશ લ્યા, એ ગુરુના પ્રતાપે તો તું અહીં સુધી આવ્યો છે. ગુરુને લઈને માણસ કંઈક મર્યાદામાં રહી શકે, ગુરુ ના હોય ને તો મર્યાદાય ના હોય. અને ગુરુને કહેવાય કે મને જ્ઞાની પુરુષ મળ્યા છે, એમના દર્શન કરવા જઉં છું, કેટલાક માણસો તો એમના ગુરુને મારી પાસે હોઉં તેડી લાવે છે, કારણ કે ગુરુને મોક્ષ જોઈતો હોય ને. સંસારનું જ્ઞાને ગુરુ વગર થાય નહીં અને મોક્ષનું જ્ઞાને ગુરુ વગર થાય નહીં. વ્યવહારના ગુરુ વ્યવહાર માટે છે અને જ્ઞાની પુરુષ નિશ્ચયને માટે છે. વ્યવહાર રિલેટિવ છે અને નિશ્ચય રિયલ છે. રિલેટિવ માટે ગુરુ જોઈએ અને રિયલ માટે જ્ઞાની પુરુષ જોઈએ. રિલેટિવ માટે ગુરુ જોઈએ અને રિયલ માટે જ્ઞાની પુરુષ જોઈએ. Chapter 7, મોક્ષ નું સ્વરૂપ શું? ધ્યેય આટલો જ કે. પ્રશ્ન કરતા, કયો ધ્યેય હોવો જોઈએ માણસનો? દાદાશ્રી કહે છે, મોક્ષે જવાનો જ, એ જ ધ્યેય હોવો જોઈએ. તમારે મોક્ષે જવું છે ને કે ક્યાં સુધી ભટકવું? અનંત અવતારથી ભટક ભટક, કંઈ ભટકવામાં બાકી જ નથી રાખ્યું ને. જાનવર ગતિમાં, મનુષ્ય ગતિમાં, દેવ ગતિમાં, બધે ભટક 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 જ કર્યું છે. શાથી ભટકવાનું થયું? કારણ કે હું કોણ છું તે જ ના જાણ્યું, પોતાના સ્વરૂપને જ જાણતા નથી. પોતાનું સ્વરૂપ જાણવું જોઈએ, પોતે કોણ છે એ ના જાણવું જોઈએ. આટલું બધું ફરિયાદ તોય ના જાણ્યું.